તારીખ 7/11/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 100. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
સમ્યક દર્શન પ્રાપ્ત કરનારી ત્રાય તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવું નથી બનતું. એવા પરિણામોથી આત્મા સુધી પહોંચાતું નથી. સમ્યક દર્શન એટલે આત્મા સુધી પહોંચવા. તત્વજ્ઞાનનો અભ્યાસ હોય અથવા તત્વ વિચાર ચાલતા હોય, તત્વ વિચારની ભૂમિકાની દશા છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરનારો જીવ છે એની વિચારની ભૂમિકા તત્વ વિચારની છે, બીજો પ્રકાર નથી. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એનું નિમિત્ત પણ ચોક્કસ પ્રકારનું છે. ગમે તે પ્રકારના નિમિત્તોમાં સમ્યક દર્શન નથી. સંસારના કાર્યો વાળાને તો સમ્યક દર્શન થવાનો કોઈ અવકાશ નથી કે ભાઈ એમાં ને એમાં પ્રવૃત્તિ કરતો હોય અને સમ્યક દર્શન થઈ જાય. પણ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ બીજી કોઈ ક્રિયા કે બીજા કોઈ પરિણામ નહીં, તત્વ વિચાર જરૂરી છે. પણ એ તત્વ વિચારની વાત છે. તત્વ વિચાર કયો કે આત્મ વિચાર કયો? તત્વ એટલે આત્મ તત્વ લેવું છે. આ વિચારની ભૂમિકામાં પણ એ વિચારની ભૂમિકામાં પણ વિકલ્પો કર્યા કરે એમ નહીં. ભેદ જ્ઞાનના લક્ષ્ય અને ભેદ જ્ઞાનના વારંવારના પ્રયાસરૂપ અભ્યાસ સહિત વિશેષ ચિંતન પૂર્વક, એટલે કે ઊંડા ચિંતન પૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે. મોક્ષે સત્શાસ્ત્રોનું અધ્યયન કરવા યોગ્ય છે. તે કેવી? એની શરત લીધી છે. એ સત્શાસ્ત્રોનું અધ્યયનમાં એનું ઊંડું ચિંતન જરૂરી છે. અને એમાં એને ભેદ જ્ઞાન કરવાનું છે એ લક્ષ્ય હોવું જોઈએ, અથવા આગળ વિધ હોય તો ભેદ જ્ઞાનનો પ્રયાસ હોવો જોઈએ. એ પ્રકારે વિચારની ભૂમિકાનો પણ ખાસ પ્રકાર લીધો. વિચારની ભૂમિકામાં કર્ણાનુયોગના વિચારો કર્યા કરે, ચરણાનુયોગના વિચારો કર્યા કરે એમ નહીં. એમાં પણ તત્વનું ઊંડું ચિંતન અને ભેદ જ્ઞાન એ બે વસ્તુ હોવી જોઈએ. બે એવો પ્રકાર હોવો જોઈએ કે જેમાં આ બે હોય, અને તો જ માર્ગની દિશા સૂજવાનું સુગમ થાય, અન્યથા નહીં, બીજા પ્રકારે નહીં. તો એને પોતાનું આત્મકલ્યાણ થાય એવો જે ઉપાય, માર્ગ એટલે ઉપાય, એની દિશા સૂજાવે, નહીતર ન આવે. પરલક્ષ ગમે એટલો અધ્યયન કરે, અગિયારમ સુધી કામ નહીં આવે. એટલે અહિયાં શું છે, સ્વલક્ષી વિચારધારાની વાત છે. શાસ્ત્રો નું અધ્યયન, વિજ્ઞાન એ બધું સ્વલક્ષી કેવું. આ પ્રકારનો અંતર અભ્યાસ તે જીવ કરી શકે છે જેને ગુણ નો મહિમા છે. ગુણ નો મહિમા છે, પ્રેમ છે, એ આ પ્રકારનો અભ્યાસ કરશે. જનરલ લાઈન લીધી છે. આ પુસ્તક લખ્યું ત્યારે પછી પરિભ્રમણની ચિંતના વેદનાથી માંડીને જે ક્રમ છે એ ક્રમ ફિક્સ નહોતો કર્યો. જનરલ કોઈ પણ મુમુક્ષુ જીવને આ લાઈનમાં કેવા કેવા પ્રકારના ભાવો થાય તે ભાવોનું અહીંયા આલેખન કર્યું છે. લાઈન ચોકઆઉટ કરીને ફિક્સ નહોતે કરી. આવી જાય છે બધું, પણ એના ઉપર હાઈલાઈટ નથી આવ્યો. અને અનેક પ્રકારના જે આનુષંગિક પરિણામો આ ભૂમિકામાં થાય એનો વિસ્તાર કર્યો છે. આ પ્રકારનો અંતર અભ્યાસ, સ્વલક્ષી અંતર અભ્યાસ કોણ કરી શકે એ વાત છે. કે એવો જીવ કરી શકે કે જેને ગુણ નો મહિમા હોય, જેને પોતાને પણ ગુણ પ્રગટ કરવા એ મહત્તા વાળી વાત લાગે અને બીજાના ગુણ ને પણ એ મહત્તા આપે. જ્ઞાની કોઈ બી ગુણ હોય એનો એને મહિમા આવે. સીધી વાત છે, એને ગુણ પ્રગટ કરવા છે, ગુણ ગ્રહણ કરવા છે. માટે અંતર અભ્યાસ કોને હોય, ગુણ નો મહિમા હોય એને જ હોય. અથવા જેનું ચિત્ત ઊંડી જિજ્ઞાસાને વશ ઉદય પ્રસંગમાં રંગાતું નથી. નિરસ થઈ જાય છે. શું કહે છે ને, આ એક બીજું પડખું છે. ગુણ નો મહિમા વાળાનું એક બીજું પડખું છે કે જેનું ચિત્ત ઊંડી જિજ્ઞાસા વશ ઉદય પ્રસંગોમાં રંગાતું નથી. સંસારના બધા જીવો તો જીવો જીવો ઉદય આવે એમાં રંગાઈ જાય છે. એને જીવો ઉદય આવે એની અંદર ઢસડાઈ જાય, ખેંચાઈ જાય અને રંગાઈ જાય છે. જ્યારે આ જીવને પોતાના આત્મકલ્યાણની ભાવના છે, જિજ્ઞાસા છે અને તત્વ વિચારમાં ઊંડો ઊંડો જાય છે એટલે ઉદયથી એનું કનેક્શન છૂટતું જાય છે. સમ્યક દર્શન એ પણ અનુદય પરિણામ છે. સમ્યક દર્શન પામનાર જે જીવ છે એને પણ ઉદય સાથેના સંબંધો કપાતા જાય છે અને પાતળા પડતા જાય છે. અને તો જ એ અનુદય ભાવ સુધી એટલે સમ્યક દર્શન સુધી પહોંચે. એની મેળ વાળી લાઈન છે અથવા લિંક છે. કે સમ્યક દર્શન પોતે અનુદય પરિણામ છે. એ વખતે કર્મનો ઉદય છે એની સાથે સમ્યક દર્શન થાય ત્યારે પરિણામો આત્મામાં જોડાઈ ગયા હોય છે, ઉદય સાથે જોડાયેલા નથી રહેતા. અનંત કાળમાં જીવ ઉદયથી છૂટો નથી પડી શક્યો અને તેથી એને નવા કર્મો હંમેશા હંમેશા બાંધા કર્યા છે. હવે ઉદયથી એને છૂટું પડવામાં સમ્યક દર્શન થાય ત્યારે છૂટું પડે, તો એ પહેલા શું કે એ પહેલા પણ એ ઉદયથી છૂટો પડવાનો એનો કંઈક પ્રકાર આવવો જોઈએ. તો એ પ્રકાર કયો આવે કે આ રીતે પોતે ઊંડા તત્વ ચિંતનમાં અંતર અભ્યાસમાં રોકાય અને એની ભાવના આત્મકલ્યાણની ઘણી તીવ્ર હોય તો એ ભાવનામાં એ જોડાયેલો રહે અને ઉદયમાં નિરસ થાય. આમ ઉદય સાથેનો સંબંધ છે એમાં ફેર પડ્યો યથાર્થ પ્રકારે. યથાર્થ પ્રકારે આ રીતે ફેર પડે તો એનું અંજામ શું આવશે કે સમ્યક દર્શન પહોંચશે, સમ્યક દર્શન પામશે.
આ બધી વસ્તુ કુદરતી છે, તત્વજ્ઞાનમાં રંગાયેલો હોય તો કુદરતી ઉદયમાં
જાય એને ઉદયમાં રસ પડે નહીં. ઉદય આવી પડે તો બોજો લાગે પણ એને રસ ન પડે. સત્પુરુષના વચનો અને શાસ્ત્રો જરૂર માર્ગ ચિંધે છે. સત્પુરુષના વચનો હોય કે શાસ્ત્રોના વચનો હોય એ માર્ગ તો ચિંધે છે. મુખ્ય હેતુ તો એ જ છે એમાં, એ વચનોનો મુખ્ય આશય તો એ જ છે. તો પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રુચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાથી જણાય છે. ચિંધે છે એ પણ જાણે છે, પોતે જણાય છે પોતાથી. એ ક્યારે જણાય, કેવી પરિસ્થિતિમાં જણાય, કે એને પોતાને આત્મકલ્યાણની આત્માની ઊંડી રુચિ હોય અને પ્રયોજનભૂત વિષયમાં આત્મકલ્યાણના પ્રયોજનભૂત વિષયમાં એ રુચિના કારણે ઉપયોગ સૂક્ષ્મ થયો હોય ત્યારે. એટલે આનુષંગિક પરિણામમાં શું લીધું કે સંયોગમાં સત્પુરુષના વચનો છે અથવા શાસ્ત્ર વચનો છે કે જે આત્મકલ્યાણના ઉપાયને ચિંધનારા છે, એક એટલે નિમિત્ત અનુકૂળ થઈ ગયું. હવે અંદરમાં પોતાની જો આત્મકલ્યાણની રુચિ ઊંડી હોય તો એનો ઉપયોગ સૂક્ષ્મ થાય અને તો એને પોતાથી જણાય છે. કેમ કે બીજા વચનો તો વચનો છે, એ પૂતગળ છે. જે કઈ પોતાને આત્મકલ્યાણનો માર્ગ જણાય છે એ તો જ્ઞાનથી જણાય છે, પૂતગળથી નથી જણાતો. પૂતગળમાં જ્ઞાન નથી, એ પોતાથી જણાય છે. પણ આવી પરિસ્થિતિમાં, ખાસ પ્રકારની પરિસ્થિતિમાં માર્ગ જણાય છે એમ કહેવું છે. એ ખાસ પ્રકારની પરિસ્થિતિ કઈ કે સામે માર્ગ ચિંધનારા હોય, માર્ગ સૂક્ષ્મ હોવાથી ઉપયોગ સૂક્ષ્મ થયો હોય અને ઉપયોગ સૂક્ષ્મ થવા માટે આત્માની રુચિ ઊંડી થઈ હોય, તીવ્ર રુચિ થઈ હોય. આટલો મેળ મળે ત્યારે કાર્ય સંપન્ન થાય. જો આટલો મેળ ન મળે તો આ કામ અનંતકાળથી નથી થયું તો એ નથી થયું. સત્પુરુષને શાસ્ત્રો મળ્યા ત્યારે આ જીવને પોતાના આત્મકલ્યાણની ઊંડી રુચિ ન રહી, આમ બન્યું છે. સત્પુરુષને સત્શાસ્ત્રો નથી મળ્યા એવું નથી બન્યું. નથી બન્યું એ શું નથી બન્યું કે પોતાની આત્મકલ્યાણની જે ઊંડી રુચિ હોવી જોઈએ એ નથી બન્યું અને તેથી કરીને પોતાનો ઉપયોગ સૂક્ષ્મ નથી થયો, સ્થૂળ રહ્યો છે અને તેથી આ જે ઉપાય સૂક્ષ્મ છે એ મળ્યો નથી પોતાને, આમ બન્યું છે. આવું કારણ આપે તેને કાર્ય થાય છે, તે અનાદિ નિયમ છે. અનાદિથી આ નિયમ છે, અનંત કાળ સુધી આ નિયમ જળવાશે. સિદ્ધાંત છે કે આવું કારણ આપે અને કાર્ય થાય થાય ને થાય. નિમિત્ત કારણ પણ આવું અને ઉપાદાન કારણ પણ આ પ્રકારનું ચોક્કસ ખાસ પ્રકારનું. હવે વળી વળી કરીને જે લખ્યું છે ને એ જુદા જુદા પોઈન્ટની ચર્ચા છે. છ પાના ઉપર પણ ઉપરના પેરેગ્રાફમાં છે, સાતમા પાને પણ ઉપરના પેરેગ્રાફમાં છે. વળી એટલે બીજી વાત, માર્ગની વિધિના વિષયમાં મુમુક્ષુ જીવને અતિ ઉપકારી થાય તેવું માર્ગદર્શન વચનામૃત 8.373 માં નીચે પ્રમાણે છે. બેનશ્રીના વચનામૃત એટલે બેનશ્રીના વચનામૃત, કેમ કે ગ્રંથનું નામ જ બેનશ્રીના વચનામૃત આપ્યું છે. પછી આ પુસ્તક બહાર પડ્યું ગુરુદેવશ્રીના વચનામૃત, એ તો પછી બહાર પડ્યું, એ તો ગુરુદેવની બિના યાતિમાં બહાર પડ્યું. બેનશ્રીના વચનામૃત તો ગુરુદેવની હયાતિમાં 2037 બહાર પડી ગયા. આ પુસ્તક લખ્યું ત્યારે ગુરુદેવશ્રીના વચનામૃત એ રીતે પુસ્તક બહાર નહોતો પડેલો. મૂળી માર્ગની વિધિના વિષયમાં મુમુક્ષુ જીવને અતિ ઉપકારી થાય તેવું માર્ગદર્શન વચનામૃત 373 માં નીચે પ્રમાણે છે. બધા તાળાની ચાવી એક, જ્ઞાયકનો અભ્યાસ કરવો, આનાથી બધા તાળા ખુલી જશે. માસ્ટર કે આપી બધા તાળાની ચાવી એક. માસ્ટર કે શબ્દ બહુ પ્રચલિત નહોતો, પણ છતાં એમના વચનોમાં એ વાત આવી ગઈ છે. ચર્ચા ચાલી જેને સંસાર કારાગૃહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, તેણે મોહ રાગ દ્વેષરૂપ તાળા ખોલવા માટે નાયકનો અભ્યાસ કરવા રૂપ એક જ ચાવી લગાડવી. અહીંયા વચનામૃત પૂરું થાય છે. અવતરણથી જ્યાં પૂરું થાય છે ત્યાંથી 4:45 ની છે. બધા તાળાની ચાવી એક, ત્યાંથી એક જ ચાવી લગાડવી કે નાયકનો અભ્યાસ કરવો. નાયકનો અભ્યાસ કરવો એટલે નાયક સ્વરૂપને અનુભવ કરવા માટે વારંવાર પુરુષાર્થ કરવો, એને નાયકનો અભ્યાસ કહે છે. નાયકના અભ્યાસમાં આપણે છે એના ઉપર વિવેચન તો નીચેના પેરેગ્રાફમાં આપ્યું છે, એક એક શબ્દ પકડીને. પણ પ્રથમ કક્ષાએ આખું વચનામૃતમાં છે ત્યારે મુમુક્ષુને એમ થાય કે ભાઈ નાયકનો અભ્યાસ કરવો એટલે શું કરવું? નાયક 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 એમ રિટર્ન કરવો, એમ વિકલ્પો કર્યા કરવા, એમ હું નાયક છું એવો પુરુષાર્થ કરવાનો, અનુભવનો પુરુષાર્થ કરવાનો અભ્યાસ કરવો. હું નાયક છું એવો અનુભવ થાય એ પ્રકારના પુરુષાર્થનો વારંવાર અભ્યાસ કરવો, પુરુષાર્થ કરવો. પુરુષાર્થ વારંવાર કરવો એને અભ્યાસ કહે છે, વિકલ્પ વારંવાર કરવો એને અભ્યાસ કહેતા નથી. એ પ્રાથમિક ચૂક, પહેલી ચોખોટ એ. નહીંતર શું થાય છે, આપણે ત્યાં એ પ્રકાર ભજી જાય છે કે ઘણા એમ કે છે કે ગુરુદેવને બેનશ્રી આપણને જ્ઞાયકનો અભ્યાસ કરવાનું કીધું છે, અમે તો જ્ઞાયક કરીએ છીએ. એ વિકલ્પ ના વાળે ઘણા એમ કહેવા માંગતા નથી. વળી પાછું કીધું એમાંથી બરાબર ન સમજે, બીજો રસ્તો પકડે, એના માટે સત્સંગ આવશ્યક રહે છે. સત્સંગમાં આવ્યા વગર નાયકનો અભ્યાસ કરીને એવું વાંચી વિકલ્પે ચડે. એના ઉપર આપણે વિવેચન છે. કે તત્વજ્ઞાનની વિચારણા ચાલતી હોય છે તેવા મુમુક્ષુ જીવને આ અમૂલ્ય માર્ગદર્શન છે. કોને એ લીધો કે જે તત્વ વિચાર કરતો હોય એવા જીવને વાત છે, બીજાને તો જ્ઞાયકનો અભ્યાસ કરવાની વાત બહુ દૂર છે. તત્વ વિચારનો ચાલતા હોય ને ક્રિયાકાંડમાં પીડ્યા હોય એને તો જ્ઞાયકનો વિચાર ચાલવાની વાત બહુ દૂર છે. તત્વજ્ઞાનના પ્રકરણમાં અનેક ભંગભેદના વિચારો ચાલે છે. શું છે જે વિચાર છે એ લંબાઈ, ત્યારે અભેદનો વિચાર તો કઈ લંબાઈ નહીં. પર્યાયના ભંગભેદો, પર્યાયમાં શુદ્ધિના ભંગભેદો, અશુદ્ધિના ભંગભેદો, ગુણના ધર્મના ભંગભેદો, કર્મના ઉદયના ભંગભેદો, આમ ઘણી વાતો ચાલે. તત્વજ્ઞાનની વિચારણામાં તો ઘણી વાતો ચાલે. સર્વ પ્રકારને ગૌણ કરીને ભંગભેદ ઉપર વજન ન જવું જોઈએ, આવ્યા વગર નહીં રહીએ. હવે અહીંયા ગૌણ કરવાની વાતનો અર્થ શું થયો કે વજન ન જવું જોઈએ, મુખ્યતા તમે ગૌણ કરવાનો અર્થ એ છે. નહીતર બાહ્ય રુચિને કારણે શેને લઈને થાય છે, બાહ્ય રુચિને કારણે જીવને ભંગભેદમાં અટકવાનું થાય છે, અથવા શરૂઆતમાં જ બાહ્ય રુચિને કારણે ભંગભેદવાળું જ્ઞાન પહેલાં નહોતું અને હવે એ પ્રકારનું જ્ઞાન વીધું એટલે જીવને ગમે છે. શું થાય છે? ગમે છે. આવું આવા 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 બધા પ્રકારો હોય છે એવું તો આપણે કઈ જાણતા નહોતા. આમાં માથું માર્યું ત્યારે આ બધું જાણતા થયા. પોતાનું એ પ્રકારનું સૂક્ષ્મ જ્ઞાન વધ્યું, એનું જે ગમવાપણું વધ્યું એ ભેદની રુચિને ઉત્પન્ન કરશે અને વળી ભૂલ ખાધીમાં છે. તત્વજ્ઞાનના ક્ષેત્ર બીજા ક્ષેત્ર કાર્યક્ષેત્ર છોડીને ધર્મના તત્વજ્ઞાનના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પાછી આ ભૂલ સંભવિત છે. એટલે અહીંયા માર્ગદર્શનની અંદર એ એક વિશેષતા છે. અનેક ભંગભેદોનું સમજણ થાય એ બાહ્ય જ્ઞાન છે. અને એ ગમ્યું એટલે એની બાહ્ય રુચિ ડેવલપ થઈ ગઈ. સમ્યક દર્શન થી દૂર જશે, સમ્યક દર્શન સમીપ નહીં. હા, સંતોષ પણ પકડતું જાય એને અહંભાવ અહંભાવ આવે. પેલા નહોતો જાણતો, હવે જાણો છું. માર્ગદર્શન ની અંદર સાદી વાત હોવા છતાં પણ મહત્વની વાત છે. આ ક્ષેત્રમાં આવ્યા પછી આ એક ગડબડ થાય છે અને જેને ગડબડ થઈ છે એનો એ પ્રકાર જોવામાં આવશે. એનો સૂક્ષ્મ વિધો હશે, એમાં એને અહંભાવ વધુ હશે અને એને ગમતું હશે. આ સિમ્પટમ્સ એમાં જોવા મળશે.
હા,
અહંભાવ થાય એટલે એવું થાય. એ પછી ઉદય એવો હોય છે પાછો. એક તો એની રુચિ એવો હોય, પાછો ઉદય એવો આવે. એમાં શું થાય છે? કુદરતી પરિસ્થિતિ જયારે ઊભી થાય છે, તો પેલા એ જીવે પ્રવેશ કર્યો ત્યારે જિજ્ઞાસામાં હતો, પ્રવેશ કર્યો ત્યારે જિજ્ઞાસામાં હતો, પછી જાણતો થયો, ત્યારે જિજ્ઞાસામાં હતો ત્યારે બીજાને પૂછવા જતો હતો, આનું કેમ ભાઈ, આનું કેમ, આનું કેમ, આ નથી સમજાતું, આ સમજવું છું મારે, આ સમજવું, પછી સમજતો થયો ત્યારે કોકો કેને પૂછવા માંડ્યા, હા ઉદય ફેર્યો, એનો ઉદય જ ફેર્યો કે ભાઈ કોઈ અમુક નવા નવા જીવો આ ક્ષેત્રમાં આવતા હોય છે, નવા નવા જીવો જિજ્ઞાસુ હોય છે, એને ખ્યાલ આવે છે કે આ મારા કરતા જૂનો છે, અભ્યાસી છે, લાવે એને પૂછો, એ એને બિચારો હું તો ભોળા ભાવે પૂછવા ગયો, ઓલાને ક્ષોભસમનું અહમ ચડ્યું હતું, એને ઉદયમાં રોતો તો પીરિયા મળ્યા. એટલા જાગૃત કોક જ હોય, એવી જાગૃતિ એવું હાથ એવો ઉભો થાય છે, પછી તો હું જાણું છું, હું સમજુ છું, મને આટલા વર્ષ નો અભ્યાસ છે, આટલા શાસ્ત્રો નો અભ્યાસ છે, એ વસ્તુ એને અહંભાવ ની અંદર હોય. વિધિ પકડાણી નથી, એને વિધિ એ ચડ્યો નથી, શું બતાવે છે એ વિધિ થી અજાણ છે, વિધિ થી અજાણ છે ત્યારે હું જાણું છું, હું સમજુ છું, લાવ્યો ક્યાંથી, તો જિજ્ઞાસા મારે, જિજ્ઞાસા મારે એ તો આજે લાઈન ચોકઆઉટ કરીને આપી છે ને, બરાબર એની બહાર ગયા વગર હાલે તો વાંધો નહીં આવે, નહીતર અહીંયા ભૂલવાના સ્થાન ઘણા છે. પોતાના પરિણામ ને વચનો ને ટેલી કરતો જાય ને આગળ વધતો જાય, બીજી વાત છે. અને અહીંયા બીજા ભંગભેદ ની મુખ્યતા માં આવી જાય, એ વાત બીજી છે. આખી
આચાર્ય પણ કરવાની તો ટેવ છે, આચાર્ય પણ કરવાની તો ટેવ પહેલા છે.
જ્યાં જીવ ભૂલ ખાધી છે, મોટી ભૂલ ખાધી છે, વિધિ ના વિષય માં ભૂલ ખાધી છે,
બસ
બીજે કઈ ભૂલ્યો નથી.
સર્વ પ્રકારને એટલે ભંગભેદના સર્વ પ્રકારને ગૌણ કરીને મુખ્યપણે હું જ્ઞાયક છું તે પ્રકાર સ્વરૂપ પ્રાપ્તિ માટેના સર્વ પ્રકારોમાં મૂળભૂત પ્રકાર છે. શું કીધું? આ મૂળભૂત છે, આ જગ્યાએ છેવટ આવવાનું છે. ઉન્નતિ ક્રમમાં ચડીને છેવટે સ્વરૂપમાં અહંભાવ કરવાના, પુરુષાર્થમાં આવવાનું છે. વિકલ્પમાં નહીં, પુરુષાર્થમાં આવવાનું છે. અને આ મૂળભૂત પ્રકાર છે તેમ જણાવીને તે પ્રકારે પ્રયત્નોનો અભ્યાસ પોતાની લગ્નથી થવો ઘટે છે. શું તેમ જાણીને એટલે સમજીને તથા પ્રકારનો અભ્યાસ એટલે પુરુષાર્થ લગ્નથી થવો ઘટે છે, એક લયથી થવો ઘટે છે. લય ચાલવી જોઈએ અર્થાત ક્યાંય પણ રોકાયા વિના. લગ્નનો અર્થ શું છે? ક્યાંય પણ રોકાયા વિના. લયનો અર્થ પણ એ જ છે, કાંઈ પણ રોકાયા વિના. વાત કરે તો બાર થઈ જશે તો કંઈક તમે આપો અડધો કલાક પછી કરો. હલો, હા હા સચુભાઈ બોલો. હા 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 ખબર ન હોય ને તમને કાલથી શરૂ થયું એટલે સમજીને જ્ઞાન લક્ષણ થી પકડીને એટલે છે. આ ઉપર રાષ્ટ્રીય વાત છે, પરિણામ થવા જોઈએ. શું
વિશ્વાસ પ્રતિ નાયક છું, નાયક જ છું. હા વિશ્વાસ ઓલી શ્રદ્ધા ને સમ્યક દર્શન ને શ્રદ્ધા ને અંતર્મુખી ચિત્તની વિચારધારામાં કેવી વિચારધારા અંતર્મુખી ચિત્તની વિચારધારામાં બે પ્રકાર છે, બહિર્મુખી અને અંતર્મુખી. અંતર્મુખી ચિત્તની વિચારધારામાં પોતે પોતાના ભાવના અનુભવના રખડતો જાય છે. બહિર્મુખી ચિત્તની વિચારધારા હોય ત્યારે એ વસ્તુનો અભાવ રહે, એમાં તર્ક અનુમાન એવું બધું હાયલા કરે. આનું છે, આમ કહેવા માંગે છે, આનું છે, એવું બધું ચાલ્યા કરે. એમાં ક્યાં કંઈક અનુમાન કરે, ક્યાં તર્ક કરે ને એમ ફરી જાય બીજે રસ્તે. આ અનુમાન તર્ક નો વિષય નથી, અવલોકન નો પ્રકાર નથી. અવલોકન નો પ્રકાર એટલે ગમવા ને ગમવાના શું થઈ જાય, અંતર્મુખી ચિત્તની વિચારધારા છે ત્યાં શોક શબ્દો ગમવા પણ આવશે જ નહીં. ચાવી નાયક નો અભ્યાસ કરવો એટલે શું કે હું નાયક છું એવો પુરુષાર્થ કરવો. એ પુરુષાર્થ કરવામાં બીજા ભેદ ગૌણ થઈ જવા જોઈએ. એની મુખ્યતા હશે તો એ વાત નહીં આવે. ખૂબ જ નાયક અભેદ સ્વરૂપે છે માટે જ્ઞાન માર્ગ દેખાડે છે અથવા જ્ઞાન જ દીવો છે. માર્ગ અંધારામાં તો માર્ગ સૂજે નહીં,
Thank you.
વળી સમજણની ભૂમિકામાં પણ સામાન્ય પ્રકારથી ચાલતી તત્વો વિચારણા કાર્યકારી નથી. જે બહિર્લક્ષી હોય, પરલક્ષી હોય, ઉપરૂપછલ્લી હોય, એ તો કઈ કાર્યકારી થતી નથી. પરંતુ આત્મરૂચિને પોષણ મળે તેવા પ્રકારે ઊંડું મંથન કરીને મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય તેવા રહસ્યથી ભરપૂર અને ગંભીર વચનોનું ગહન ચિંતન કરી મૂળ માર્ગ ને શોધી કાઢે તે ખરો મોક્ષ છે. આ વચના વ્રત છે એ મહત્વપૂર્ણ છે. આખું કન્ક્લુઝન કાઢ્યું છે. અહીં સુધી જે ચર્ચા ચાલી એનું કન્ક્લુઝન આ જગ્યાએ આવે છે. ઉપર ઉપરથી ચાલતી તત્વ વિચારણા સામાન્ય તત્વ વિચારણા કાર્યકારી થતી નથી, પણ આત્મરુચિને પોષણ મળે તેવા પ્રકારે એક ઊંડું મંથન કરે. તે ઊંડા મંથનમાં શું કરે કે મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય એવા રહસ્યથી ભરપૂર અને ગંભીર વચનો એનું ગહન ચિંતન કરીને. આ ઊંડું મંથનમાં આવે છે ગહન ચિંતન. ગહન ચિંતનમાં શું છે કે મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય તેવા રહસ્યથી ભરપૂર અને ગંભીર વચનો છે એ વચનો ઊંડાણમાં જાય અને સરવાળે મૂળ માર્ગને એ શોધી કાઢે. અંતર્મુખ થવાના માર્ગને શોધી કાઢે તે ખરો મોક્ષ છે, ઠાકરો મોક્ષ છે. આ પ્રકારે માર્ગ ઉપાય શોધી કાઢે કેવી રીતે અંતર્મુખ થવું.
અંતર્મંથન અને ચિંતનમાં આ મુખ્યતા હોય છે. ઉપાય શું છે? અમારે
માર્ગ ગોતે છે, અંતર્મુખ થવાનો માર્ગ ગોતે છે. એને કૃપાળુ દેવે 674 માં અંતરાત્મ વૃત્તિ વાળો જીવ કીધો. એ શબ્દ ન સમજાયો છે, જરા ગુડ શબ્દ છે પણ એમાં જરા મર્મ છે. અંતરાત્મ વૃત્તિ વાળો જીવ એટલે શું? જે સત્પુરુષના વચનોમાં આત્મ સ્વરૂપ અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ રહી છે એમાં જ એવું જે રહસ્યથી ભરેલું છે અને એવી ગંભીરતા ભરેલી છે એનું ઊંડું ચિંતન કરીને માર્ગને શોધી કાઢવાનો જે પ્રયત્નવંત છે. આ વૃત્તિ વાળો છે એટલે પ્રયત્નવંત છે તેને અંતરાત્મ વૃત્તિ વાળો જીવ કહે છે. એ જીવ સત્પુરુષને ઓળખી લે છે અને સત્પુરુષ ઓળખાઈ જાય છે એમ કેમ છે એ તબક્કો લીધો છે. અંદરમાં ખોજ ચાલતી હોય એ છૂટવું કેવી રીતે, બહારથી પાછા વળવું કેવી રીતે, અંદર અંતર્મુખ થવું કેવી રીતે, આ શોધ ચાલતી હોય અને એ શોધ એની સફળ થાય એવા વચનો સામે એને મળે છે. જેની અંદર એ કાર્ય કરવાનું રહસ્ય હોય છે અને ગંભીરતા હોય છે, ઊંડાણો હોય છે. ગંભીરતા મીન્સ શું? ઊંડાણો હોય છે. ગંભીરતા શબ્દ એટલા માટે લીધો છે કે ઉપર ઉપરથી એ વાત સાદી સીધી દેખાતી હોય છે. પણ ભાવ એની અંદર ઊંડા હોય છે. વચનો શબ્દો સાદા હોય છે અને ભાવ ઊંડા હોય છે. એ વચનોને ગંભીર વચન કહેવામાં આવે છે. ને ગુરુદેવે મેન્શ્રીના વચનામૃત ઉપર પ્રવચન કરતા આ વાત ઘણી વાર એમણે દોહરાવી છે. જુઓ ભાઈ, શબ્દો સાદા છે, ભાવ ઊંડા છે. ઘણી વાર કહેતા છે, ટેપમાં પણ જો શબ્દો સાદા છે, ભાવ ઊંડા ભેગા છે. હા, માખણ કહેતા એ વચન ગાંધીજી છે. સત્પુરુષોના વચનોનું વચન અનુભવને ઊંડાણ એમાં ભરેલું હોય છે. અનુભવને ઊંડાણ એમાં ભરેલું હોય છે. ત્યાં સુધી પહોંચવાનો મોમુક્ષુ જીવનો પ્રયત્ન જોઈએ. ત્યાં સુધી પહોંચવાનો મુમુક્ષ જીવનો પ્રયત્ન જોઈએ, તો એ સાચો મુમુક્ષ. એવો પ્રયત્ન ન કરે અને સાંભળ્યા કરે ને વાંચ્યા કરે ને વિચાર્યા કરે, નહીં પત્તો લાગે. એવા સામાન્ય પ્રકારથી આ માર્ગનો પત્તો લાગતો નથી એમ કેવું છે. અભિપ્રાય ને અનુભવે દરેક ભાવો છે એનો જીવને અનુભવ છે. એ ભાવોનું જ્ઞાન વિચારથી કરવું છે કે અનુભવથી કરવું છે? અનુભવથી કરવું પડે. અને એ વચનોમાં અનુભવનું ઊંડાણ રહેલું હોય છે, તે ભાવોના અનુભવનું ઊંડાણ રહેલું હોય છે. માર્ગ દેખવા અનુભવ પ્રધાન છે. ગુરુદેવની જે પદ્ધતિ હતી એમાં અનુભવ પ્રધાનતા કેટલી હતી, દ્રષ્ટાંત આપે ને, તો એ દ્રષ્ટાંતમાં અનુભવના ભાવો ઉપર એમની અભિવ્યક્તિ ઘણી આવતી. જેમ કે આચાર્ય દેવનો મહિમા કરે, એ તો ભક્તિ કરતા હતા. અમૃતચંદ્ર આચાર્ય કુંદ કુંદ આચાર્યના પેટમાંથી વાત કાઢી છે, ભલે 1000 વર્ષ થયા, 900 વર્ષ થયા, તો એ 900,000 વર્ષ પછી થનાર આચાર્ય કુંદ કુંદ આચાર્ય દેવનું પેટ ખોલ્યું છે એમ કે. અને કુંદ કુંદ આચાર્ય છે એ તીર્થંકર દેવનું પેટ ખોલ્યું છે. આ શાસ્ત્રો લખીને શું કર્યું છે? તીર્થંકર દેવ નું પેટ ખોલ્યું છે. પછી એના ઉપર દ્રષ્ટાંત આપતા કેવી રીતે, કે જેમ એક ગાયને દોનારી ભરભડણ છે, બોલું કે બાઈકે, એક એક વાક્યમાં શું છે કે જે ઓલા આચાર્યો છે એ સમર્થ છે. એમ કે જીનેશ્વર નું પેટ ખોલનારા કે કુંકુંડ આચાર્ય પેટ ખોલનારા આચાર્યો સમર્થ છે, તો કઈ દ્રષ્ટાંતમાં બોલું કે બાઈ માનલી ન લીધી એને. હા, આજે ઘરે ઢોળા રાખે ને એમાં માનલા બૈરાના કામ આવે. સવારના 4 વાગ્યા 5 વાગ્યાથી ઉઠીને એનું નિરણ નાખે, એને જે ઉપદળાને બધું કર્યું હોય સાફસૂફ કરે, એટલે ગમાણ ચોખ્ખી કરે, એને એમ કે ગમાણ ચોખ્ખી કરે, ગમાણ એટલે ઢોરને રાખવાની જગ્યા. હા, અને મહેનતનું કામ બધું, અને દોવે તો એના હાથમાં તાકાત હોય, ગાયના આવમાંથી એ દૂધ ખેંચી શકે. અને કેવી રીતે એ દોવે, એના આંગળા કેમ હોય, અંગૂઠો કેમ હોય, આંચળને કેવી રીતે એ પકડે અને કેવી રીતે દૂધ ખેંચે, એ બધી કળા છે. અને કળામાં અનુભવ હોય હંમેશા. હા, ગાયના આંચળ છોલાય નહીં, એટલું આમ સતત દૂધ ચાર્જ કરે અને આચળ છોલાય નહીં. અને દૂધ બરાબર ખેંચે, જે દૂધ આવતું હોય બરાબર ખેંચી કાઢે. એમ ગાયના પેટમાંથી દૂધ ખેંચનારને એનું વર્ણન કરે ત્યારે ગુરુદેવ એક્ઝેક્ટ એની ચેષ્ટાને એ બધું એવો અનુભવ બતાવે. એટલે શું છે, ખાલી દ્રષ્ટાંતને મલાવતા નથી, દરેક વાતમાં અનુભવને વ્યક્ત કરે છે. દુવાની કળાનો અનુભવ કેવો છે, એની શરીર શક્તિ કેવી છે, એ બધું બતાવે. એમ કહીને એમને આચાર્યની શક્તિ બતાવે છે. આચાર્ય આ રીતે આ વાત લઈ આવ્યા છે. આપણી સામે જે આચાર્યના શ્લોક ગાથાઓ ટીકાઓ પડી છે એની અંદર આ વસ્તુ ભરી છે એમ કહે છે. તમે સામાન્ય એનો એનો સામાન્ય પણ અભિપ્રાયમાં રાખીને વાંચન નહીં કરતા કે સ્વાધ્યાય નહીં કરતા, એમ કેવું છે. અમારી કહેવાની પદ્ધતિ શું છે સમજાય છે.
અનુભવ પદ્ધતિથી જો સમજે તો એ પદ્ધતિ પકડાય.
એ રીતે ગંભીર વચનોનું ગહન ચિંતન કરી મૂળ માર્ગને શોધી કાઢે તે ખરો મુમુક્ષુ છે. આવો પુરુષાર્થવંત મુમુક્ષુ નાયકની પ્રતીતિ અર્થે એટલે સમ્યક દર્શન અર્થે નાયકનો નાયકપણે ઊંડાણથી અભ્યાસ કરે છે. એ જે મૂળ વચનામ્ર છે ને એમાં નાયકનો નાયક પણે શબ્દ લીધો છે એમણે. છપાણો તો યો કરી નાખો નાયક નાપક નાપક છે ને નાયક એવો. અને